कथा प्रवर्तन सार शास्त्र एनु मथाळो। हवे मारे मोहनी सेना ने कई रीते जीतवी एम तेने जीतवानो उपाय विचारे छे। अहियां आ गाथा मा मोह नो अर्थ छे दर्शन मोह, अर्थात मिथ्यात्वना परिणाम। एनो अभाव केम थाय, भाव मोह नो केम अभाव थाय, एनी मुख्यताथी आ गाथा छे। एमा प्रथम आचार्य भगवान पोते प्राकृतमा गाथा फरमावे छे। जो जानदि अहंतम दवत गुणत पजये तेहिम, शो जानदि अपानम मोहो खलु जादि तस्लेम। जे जान तो अरहंत ने गुण प्रव्य ने पर्यपणे, ते जीव जाने आत्मने तसु मोह पामे लय खरे। एनो अन्यार्थ गाथा नो टूको अर्थ, जे अरहंत ने द्रव्यपणे गुणपणे અને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લઈ પામે છે। ટીકા એટલે એનો વિસ્તાર। જે ખરેખર અરહંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે। પહેલું અહીંયા સીધાને સીધો આત્માને જાણવાની વાત ન કરતા એક અવલંબન આપે છે કે તારો આત્મા કેના જેવો છે। તને તારો આત્માનો અનુભવ નથી, પણ તને એક અવલંબન આપું, યા તું જો અને પછી તું તારા સામે જો, તો તને શેનું પડશે આત્માનું સ્વરૂપ સમજવામાં। કે જો તું અરહંત પરમાત્માને તો તું શ્રદ્ધામાં લીધા છે, તો અરહંત પરમાત્મા એને દ્રવ્યપણે જાણ કે એનું દ્રવ્ય પરિપૂર્ણ અને શુદ્ધ છે, અને એના જે ગુણો છે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ આદિ બધા શક્તિરૂપે ગુણો એ પણ પરિપૂર્ણ અને શુદ્ધ છે, અને એની જે પર્યાય પ્રગટ થઈ છે કેવળ જ્ઞાનની એ પણ પરિપૂર્ણ પ્રગટ થઈ ગઈ છે અને શુદ્ધ છે। એના દ્રવ્યમાં જ્ઞાન, એના ગુણમાં પણ જ્ઞાન, અને એના પરિણામમાં પણ જ્ઞાન, એટલે દ્રવ્ય અને ગુણ એ બેમાં જાણવાની અને દેખવાની શક્તિઓ છે, અને એના પરિણામમાં જાણવાની શક્તિની વ્યક્ત અવસ્થા પ્રગટ થઈ ગઈ છે। એટલે અરિહંત પરમાત્મા માત્ર જાણક એવો જે પોતાનો સ્વભાવ, એને સમયે સમયે કેવળ જ્ઞાન વડે જાણે છે અને દર્શન ગુણ વડે દેખે છે। પોતાને જાણતા પર પદાર્થને પણ જાણે છે, પણ એનો સ્વભાવ જાણવા રૂપે પ્રગટ થયો છે। કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે તો કેવળ જ્ઞાન કોઈનું કંઈ કરે નહીં, પોતાના પરિણામ પણ ન કરે અને જગતના પદાર્થના પરિણામ પણ ન કરે, માત્ર જાણે। પોતાને જાણતા ચાર ગતિના જીવોના પરિણામ પણ જાણે, માત્ર જાણવું 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 જાણવું, એવો અરિહંત પરમાત્માનો સ્વભાવ પ્રગટ થઈ ચૂક્યો છે। કેવળ જાણે છે, કંઈ કરતા નથી। હવે એમ એનામાં જેમ માત્ર દ્રવ્ય ગુણ અને પર્યાયમાં જાણક સ્વભાવ વ્યાપક થઈ ગયો છે, જેમ સાકરના ગાંગડામાં દ્રવ્યમાં મીઠાશ, એના ગુણોમાં મીઠાશ, અને એના પરિણામ પ્રગટ થયા એમાં પણ મીઠાશ મીઠાશ ને મીઠાશ, એના પરિણામમાં ક્યાંય કડવાશ કે ખટાશ નથી, એનું નામ સાકર છે। સાકર એનું નામ કે દ્રવ્ય મીઠાશ, ગુણે મીઠાસ અને એના પર્યાય પણ મીઠાસ જ હોય, પણ દ્રવ્ય અને ગુણામાં મીઠાસ અને એના પરિણામમાં ખટાશ કે કડવાશ, તો એ સાકર નથી, साकर नो रूप नथी तो बीजो कोई पदार्थ छे केम के जेवा जेवा द्रव्य ने गुण होय एवा जेना परिणाम एनी साथे मळता आवे त्यारे तेने साकर कहेवाय। आ गाथा एवी अमृत जेवी छे जराक विचार करे ने तो अरहंतना द्रव्य गुण ने पर्याय एनी हारे आपणो आत्मा अत्यारे मरी जाय छे अत्यारे मेळवानी वात चाले छे। ज्यारे जीव संसारी छे एनी दशामां मोहराग द्वेष छे ए वक्ते पण एनो आत्मा एनी हारे मळे तो ज एना जेवो हूँ छू तो ज एनो मोहनाश पामे ने एनी हारे मेळवो छे ने एम तो जे साकरनो दृष्टांत जेम आप्यो ने एम आत्मामां एना आत्मामां जाणवुं ગુણમાં જાણવું અને પરિણામમાં જાણવું 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 એવી સ્થિતિ અહીંયા છે એનામાં મોરાગ દ્વેષ નથી કેમ કે એની પર્યાયમાં જાણવું થાય છે અહીં જાણવાની હારે મેળવવું તો મળે ત્યાં પણ જાણવું જાણવાની ક્રિયા તો થાય છે ભલે કેવળ જ્ઞાન વડે જાણે પણ જાણવાની ક્રિયા થાય છે ને ઉપયોગ તો છે એની પાસે હવે કે છે કે એને જાણીને તો હવે તારા આત્માને જાણે તો તારો આ તારા આત્મામાં પણ જ્ઞાયક ભાવ છે અને ગુણ પણ જ્ઞાયક રૂપ છે જ્ઞાન રૂપ છે એટલે તારા દ્રવ્ય અને ગુણ એ તો બરાબર 100% એની યારે મળતા આવે છે એમાં તો તને શંકા નહીં પડે કેમ કે એનામાં જ્ઞાન ગુણ છે અને મારામાં જ્ઞાન ગુણ છે એ જ્ઞાન ગુણથી ભરેલું દ્રવ્ય છે તો હું પણ જ્ઞાન ગુણથી ભરેલું એક દ્રવ્ય છું બરાબર એટલે દ્રવ્ય અને ગુણ બે તો મળતા આવી ગયા તો ત્યાં સુધી તો તું હા પાડીશ હવે જો એના જે પરિણામ છે પ્રગટ એની પ્રગટ અવસ્થામાં એ જાણવાની ક્રિયા ચાલે છે તો તારી જે પ્રગટ અવસ્થા છે એમાં જાણવાની ક્રિયા થાય છે એનામાં જાણવાની ક્રિયા વગર તો આત્મા રહે જ નહીં તો આત્મા જડ થઈ જાય એનામાં જાણવાની ક્રિયા ચાલે છે અને તારામાં પણ જાણવાની ક્રિયા તો ચાલુ છે ઉપયોગ લક્ષણ તો છે ઉપયોગ તો બધામાં છે જીવ માત્રમાં ઉપયોગ કરીને જાણવું જાણવું દેખવું તો ત્યાં જ કરે છે તો જો એ પણ જાણે છે અને તું પણ જાણો છે એનામાં મોહ નથી તો તારામાં મોહ નથી તારામાં તો જ્ઞાન છે તારામાં જે જાણવાની ક્રિયા થાય છે એ તું છો આ જે મોહ થાય છે એ તો તારું સ્વરૂપ જ નથી એ તો તારો સ્વભાવ જ નથી સ્વરૂપ જ નથી એટલે એને તો ભૂલી જા એને તો ભૂલી જા કેમ કે ત્યાં જો મોહ હોય તો અહીં મોહ હોય ત્યાં મોહ નથી તો અહીં પણ મોહ નથી ત્યાં જ્ઞાન છે પર્યાયમાં તો અહીં પર્યાયમાં જ્ઞાન થાય છે હવે જો આટલું મળી ગયું હવે મળી ગયા પછી એનો અનુભવ કેમ કરવો એ જરા વિધિ જરા સેજ છે એ સમજવા જેવી છે પણ પેલા એમ કે છે કે એના આત્માની હારે તારા આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાય મળી જાય છે જાણવું 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 એનામાં જાણવું જાણવું ક્રિયા થાય છે મારામાં જાણવા જાણવાની ક્રિયા થાય છે તો જાણવાની અપેક્ષા એ વિચારવામાં આવે જ્ઞાન પ્રધાનથી જ્ઞાનના લક્ષણથી તો ત્રણેય બેમાં સમાનપણું છે ન્યાય જ્ઞાન થાય છે ને અહીં જ્ઞાન થાય છે જે ખરેખર અરંતને દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે એટલે પોતાના આત્માને પણ જાણી શકે છે એનામાં જો જ્ઞાતા દ્રષ્ટાપણું છે તો મારામાં પણ જ્ઞાતા દ્રષ્ટાપણું છે એનામાંય કરતાપણું નથી તો મારામાંય કરતાપણું નથી એનામાંય જ્ઞાતાપણું તો મારામાંય જ્ઞાતાપણું એમ પરિણામથી પણ જ્ઞાતાપણું પ્રગટ છે જાણવાની દશા થઈ રહી છે એ જાણે છે જ્ઞાન ગુણ વડે હું એ જ્ઞાન ગુણ વડે જાણું છું એ કરતા નથી રાગાદીના તો હું એ રાગાદીનો કરતા નથી હું એ જાણું ને એ જાણે બે જાણું જાણું જાણનાર છે બે તો એ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાયથી એના રૂપની સાથે આપણું રૂપ બરાબર મળતું આવી શકે છે બીજું એક બીજો અર્થ જે ગુરુદેવે કર્યો આ તો ઉપરથી મેં કર્યો ગુરુદેવે અર્થ કર્યો છે કે એનામાં જાણવું દેખવું છે અને એનામાં કેવળ જ્ઞાન પ્રગટ છે પર્યાયમાં પણ મારામાં કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે એનામાં પ્રગટ રૂપે છે મારામાં શક્તિ રૂપે, તો હું એ કેવળ જ્ઞાનનો કંદ છું, ભલે શક્તિ રૂપે છે, પ્રગટ મને નથી થઈ પણ પ્રગટ થશે. તો એ રીતે પણ શક્તિની અપેક્ષાએ પણ એનામાં કેવળ જ્ઞાન પ્રગટ છે, તો મારામાં કેવળ જ્ઞાન પ્રગટ નથી પણ શક્તિ રૂપે છે. તો એ રીતે પણ એનું દ્રવ્ય ગુણને પર્યાયની સાથે મારા દ્રવ્ય ગુણ પર્યાય પણ શક્તિ રૂપે મળી જાય છે. એમ બે રીતે અર્થ ઘટન થઈ શકે છે, એક શક્તિ રૂપે અને એક વ્યક્ત એનામાં જાણવું થાય, મારામાં જાણવું. એ રાગના કરતા નહીં, હું રાગનો કરતા નહીં. એ જગતના કંઈ કરતા નહીં, હું જગતનો કંઈ કરતા નહીં. એ આત્માને જાણે, હું એ આત્માને જાણું. એ વ્યવહાર એ પરને જાણે, હું વ્યવહાર ને એ પરને જાણું. પણ જાણું જાણું ને જાણું એમાં ક્યાંય કરવું આવતું નથી, એનામાં મારામાં કરવું આવતું નથી. હું તો જાણનાર છું, એ જાણનાર છે. એમ બે રીતે વિચાર કરીને મળતું આવે છે સ્વરૂપ.
હું અત્યાર સુધી શું દ્રવ્ય ગુણ તો જેવા જ પરમાત્મા એવો જ હું છું અત્યારે પણ, ભગવાનની પર્યાય પૂર્ણ શુદ્ધ થઈ ગઈ, મારી પર્યાય અશુદ્ધ છે એમ મને
તો મળતું નહીં આવે ને. દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય આપણે મેળવવું જોઈએ. એમ કે છે કે દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણીને એના જેવો હું છું, એટલે દ્રવ્યથી ગુણથી અને પર્યાયથી એનો ખુલાસો પોતે જ કરે છે. આમાં ચેતન, ચૈતન્ય અને ચિત્ત વિવર્તન. ચેતન એટલે દ્રવ્ય, ચૈતન્ય એટલે જ્ઞાન ગુણ, અને ચિત્ત વિવર્તન એટલે જાણવાની પર્યાય. એનામાં ત્રણ છે, મારામાં ત્રણ છે, એ મેળો છે પછી. એટલે બરાબર મળી જાય છે, કોઈ વાંધો નથી આવતો. અહીંયા જે તમે તમારા પરિણામમાં રાગાદી થાય છે એને તમે દેખોમાં, તમારામાં જે જ્ઞાન થાય છે એકલું રાગ ક્યાં થાય છે? જ્ઞાન તો થાય છે કે નહીં? એટલે ઉર્ધ્વપણે તો જ્ઞાન થાય છે ને, ઉર્ધ્વપણે મુખ્યપણે તો તમારામાં જ્ઞાન થાય છે. ક્રોધ થાય તો જ્ઞાન થાય, ક્રોધ ન થાય તો જ્ઞાન તો થાય.
જ્ઞાન ના હોય તો જાણે કોણ?
જાણે કોણ? એટલે જ્ઞાન વિનાનો જીવ ન હોય, ક્રોધ વિનાનો હોય, રાગ વિનાનો હોય, મોહ વિનાનો હોય, દુઃખ વિનાનો જીવ હોય, પણ કોઈ કાળ એવો ખરો કે જ્ઞાન વિનાનો જીવ હોય? કોઈ જીવ ન હોય. નિગોધનો જીવ પણ જ્ઞાનમાન છે, અને સંઘની પચીન્દ્રિય મનુષ્ય પણ જ્ઞાનમાન છે, કેવળી ભગવાન પણ જ્ઞાનમાન છે. જ્ઞાન વિનાનો કોઈ પણ જીવ ન હોય પર્યાયમાં પ્રગટ. સમજી ગયા? તો એક શક્તિ રૂપે મળી જાય છે, એને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે, મને કેવળ જ્ઞાન શક્તિ રૂપે છે, તોય દ્રવ્ય ગુણ અને પર્યાયથી મારું મળી જાય છે. અને પ્રગટની અવસ્થા એ જોઉં તો એનામાંય જાણપણું, મારામાંય જાણપણું. એ રાગના કરતા નથી, હું રાગનો કરતા નથી. એ પોતાના આત્માને જાણે, મારું જ્ઞાન પોતાના આત્માને જાણે. એ લોકાલોકને વ્યવહારે જાણે, હું પરપદાર્થને વ્યવહારે જાણું. બસ જાણવું જાણવું ને જાણવું, જાણવાની જ દ્રવ્ય ગુણ પર્યાયમાં જાણવું ભરેલું છે. જાણક 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 જાણક, જેમ સાકરનો ગાંગડો મીઠાસથી ભરેલો છે, દ્રવ્યમાં મીઠાસ, ગુણમાં મીઠાસ અને પર્યાયમાં મીઠાસ, એમ મારો આત્મા દ્રવ્યથી જ્ઞાનમય, ગુણથી જ્ઞાનમય અને પર્યાયથી જ્ઞાનમય છે. એટલે એ રીતે પોતાનો આત્માને, હરિયંતનો આત્મા મળી જાય છે, સરખો છે. તો પછી એવા આત્માને જે જાણે, એને જાણીને આવો આત્મા મારો છે, સ્વભાવ મારો દ્રવ્ય જ્ઞાનરૂપ, ગુણ જ્ઞાનરૂપ અને જાણવું જાણવું એ મારી અવસ્થા, તો પછી એવા આત્માને જે જાણે, જાણનાર એવા આત્માને જે જાણે, તો જાણનાર આત્માને પોતાના આત્માને જાણે, એનો મોહ નાશ પામી જાય. મોહનો ક્ષય થઈ જાય. કેમ કે જ્યાં આત્માને જાણે ત્યાં મોહ ઉત્પન્ન થાય. આત્માને ભૂલીને પરને જાણતો હતો એટલે મોહ થતો હતો. મોહ થવાનું કારણ શું હતું? કે પોતાને ભૂલીને પરને જાણે તો મોહ થાય, પોતાને જાણવા રૂપે પરણમે તો મોહનો નાશ પામી જાય. કેમ કે મોહ તો પરાશ્રિત થાય છે ને. દેહ જણાય તો દેહ મારો, પણ દેહ ઉપર લક્ષ છૂટી ગયું અને હું તો જાણક સ્વભાવી છું. એવા જાણક સ્વભાવી આત્માને જ્યાં જાણવા જાય કે હું તો જાણનાર, દ્રવ્યમાં જાણું, ગુણમાં જાણું અને પરિણામમાં જાણું જાણું જાણું, એવા જાણનાર તત્વને જે જાણવા જાય જ્યાં, ત્યાં નિર્વિકલ્પ અનુભવ થાય અને મોહનો નાશ પામી જાય. સમજી? ગાથા બહુ ઊંચી છે, ઘણી ઊંચી છે. તમે અત્યારે જો તમે અર્યંતના દ્રવ્યગુણ પર્યાયને મેળવો અને તમે પછી મોહને યાદ કરો, રાગને યાદ કરો કે પર્યાયમાં રાગ છે, દ્વેષ છે, એને એને તમે ભૂલી જાઓ. થોડીક વાર તમે એને ભૂલી જાઓ અને જ્ઞાન થાય છે એમ લ્યો, રાગ થાય છે એમ ન લ્યો, ક્રોધ થાય છે એમ ન લ્યો, જ્ઞાન થાય છે. હું તો જ્ઞાન વિના તો રહેતો જ નથી, ક્રોધ વિના તો રહેવાય. અત્યારે તમે બેઠા છો, તમને કઈ ક્રોધ નથી, પણ જ્ઞાન થાય છે. તો જ્ઞાન થાય છે તો તમારા આત્માનું અસ્તિત્વ છે. કે ક્રોધ થાય તો જ અસ્તિત્વ હોય, તો અત્યારે ક્રોધ નથી તો આત્મા નાશ પામી જાય. એટલે ક્રોધની આરે મારે સંબંધ નથી, મારે તો જ્ઞાનની આરે. મારું અસ્તિપણું, મારું હોવાપણું, મારું ટકવાપણું જ્ઞાનથી છે. મારું ટકવાપણું, મારું હોવાપણું રાગથી નથી. જો રાગથી આત્મા ટકતો હોય તો સિદ્ધ પરમાત્મામાં રાગ નથી. તો સિદ્ધ પરમાત્મા તો આત્મા પણ બિરાજમાન છે, રાગ વિના બિરાજમાન છે. એટલે જ્ઞાન સહિત છે ને રાગ સહિત નથી. તો હું પણ અત્યારે જ્ઞાન સહિત છું ને રાગ સહિત નથી, રાગથી રહીત અને જ્ઞાનથી સહિત છું એમ લેવું. સમજી ગયા? હું અત્યારે જ્ઞાનથી સહિત છું અને રાગથી રહીત છું, દેહથી રહીત, કર્મથી રહીત, રાગથી રહીત છું. હું તો જ્ઞાનથી સહિત છું, બસ એવો આત્મા મારો છે. હવે જે દ્રવ્ય ગુણ અને પર્યાય એના ત્રણ ભેદ પાડ્યા, એને પણ અભેદ કરે ધીમે ધીમે. એ હવે વિસ્તાર ટીકાવ, આ તો ઉપરથી થોડું તમને સમજાયું. ખરેખર આત્માને જાણે છે, કારણ કે બંનેમાં, બંનેમાં એટલે અર્યંતમાં અને મારામાં નિશ્ચયથી તફાવત નથી. વ્યવહારે જે તફાવત છે એ તફાવત ન જોતો, વ્યવહારને તો જોવા જાય તો મોહનો નાશ નહીં પામે. આપણે મોહનો નાશ કરવો છે. નિશ્ચયથી તફાવત નથી, જુદાઈ નથી. જેવો એનો આત્મા એવો મારો આત્મા છે. વળી અરહંતનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ સર્વ પ્રકારે સ્પષ્ટ છે. તેથી તેનું જ્ઞાન થતાં, તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. સર્વ આત્માનું જ્ઞાન થાય છે એટલે એક અર્યંતને તું જાણ તો અર્યંતની માફક બધા આત્મા, જગતના બધા આત્માઓ જેને કહેવાય એ દ્રવ્ય ગુણ અને પર્યાયથી, જ્ઞાન ગુણથી ભરેલા છે. સાકર જોઈ તો લંડનની સાકર હોય, અને જોઈ તો મુંબઈમાં સાકર હોય, અને જોઈ તો નૈરોબીમાં સાકર હોય. જ્યાં સાકર કયું ત્યાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં મીઠાશ હોય એનું નામ સાકર છે. દ્રવ્ય ગુણમાં મીઠાશ અને સાકરમાં કડવાશ તો એ સાકર જ નથી, પદાર્થ જ બીજો છે, ક્વિનેન છે. ભલે સફેદ છે પણ ગળપણ નથી, મીઠાશ નથી, માટે સાકર નથી. એમ જ્ઞાનથી મળી જાય છે. તેથી તેનું જ્ઞાન થતાં, એટલે ભગવાન આત્માનું જ્ઞાન થતાં, અર્યંતનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. પોતાના આત્માનું જ્ઞાન થાય છે અને સર્વ આત્માઓ પણ અર્યંત જેવા છે, અને અર્યંત જેવો છું તેવો હું છું, અને જેવો હું છું એવો સર્વ આત્મા છે. ત્યાં હવે એને દ્રવ્ય ગુણ અને પર્યાયનું રૂપ બતાવે છે. ત્યાં અન્વય તે દ્રવ્ય છે. અન્વય એટલે તેનું તે, તેનું તે, તેનું તે, તેનું તે, એનું નામ દ્રવ્ય. અનાદિ અનંત અન્વયનું વિશેષણ, એટલે કે દ્રવ્ય જે તેનું તે છે એનું વિશેષણ તે ગુણ છે. જ્ઞાન નામનો ગુણ એનામાં રહેલો છે તે તેનું વિશેષણ છે. અન્વયના વ્યતિરેકો એટલે કે દ્રવ્યના પર્યાયો, ભેદો તે પર્યાયો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એવું આત્માના સ્વરૂપ છે. સર્વત વિશુદ્ધ એવા તે ભગવાન અરહંતમાં, હવે અર્યંત પરમાત્મા જે છે જેનું રૂપ આપણે જાણવું છે એના અયે અરહંતમાં અરહંતના સ્વરૂપનો ખ્યાલ કરતા, એના દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી સ્વરૂપનો ખ્યાલ કરતા, જીવ ત્રણેય પ્રકારમય સમયને એટલે દ્રવ્ય, ગુણ, પર્યાયમય નિજ આત્માને પોતાના મન વડે કળી લે છે, સમજી લે છે, જાણી લે છે કે એનામાં જો જ્ઞાન ગુણ છે તો મારામાં જ્ઞાન ગુણ છે, એનામાં જ્ઞાન પર્યાય તો મારામાં જ્ઞાન પર્યાય, એનું દ્રવ્ય જ્ઞાન ગુણથી ભરેલું, મારું દ્રવ્ય જ્ઞાન ગુણથી ભરેલું, એનું દ્રવ્ય રાગથી શૂન્ય, એનું ગુણ રાગથી શૂન્ય, એની પર્યાય રાગથી શૂન્ય, તો મારો આત્મા રાગથી શૂન્ય, રાગથી રહિત અને જ્ઞાનથી ગુણથી સહિત, મારો આત્મા જ્ઞાન ગુણથી સહિત ને રાગથી સહિત, મારો આત્મા જ્ઞાન પર્યાયથી સહિત અને મારો આત્મા રાગ પર્યાયથી રહિત, એમ દ્રવ્યગુણ પર્યાયમય નિજ આત્માને પોતાના મન વડે કળી લે છે, સમજી લે છે, જાણી લે છે. તે આ પ્રમાણે કેવી રીતે જાણી લે છે? આઈનો આત્મા ઉને જાણીને પોતાના આત્માને કેમ કળી લે છે, જાણી લે છે, ખ્યાલ આવી જાય છે, ને ખ્યાલ આવે છે પોતાના આત્માનો, પોતાને ખ્યાલ આવે છે. તે આ પ્રમાણે આ ચેતન છે એવો જે અન્વય તે દ્રવ્ય છે. હવે આત્માને દ્રવ્યનું નામ આપે છે ચેતન. ચેતન તે દ્રવ્ય છે, ચેતન એટલે આત્મા. ચેતન છે એવો જે અન્વય તે દ્રવ્ય છે. હવે ગુણની વાત કરે છે. અન્વયને આશ્રિત એટલે દ્રવ્યને આશ્રિત રહેલું ચૈતન્ય એવું જે વિશેષણ તે ગુણ છે. આત્મામાં ચૈતન્ય નામનો ગુણ છે, એટલે આ બે ભેદ કરો તો જ્ઞાન ગુણ ને દર્શન ગુણ. ચેતન તે દ્રવ્ય છે, ચૈતન્ય એનો આત્માનો ગુણ છે, બરાબર. અને એક સમય માત્રની મર્યાદાવાળું, એનો એક સમયની મર્યાદા છે પર્યાયની, બે સમય સાથે ન રહીએ, એક સમય માત્રની મર્યાદાવાળું, જેનું કાળ પરિમાણ હોવાથી, કાળ પરિમાણ કાળનું માપ એક સમય માત્ર રહે એ કાળ પરિણામ પરિમાણ, કાળ પરિમાણ માપ માપ હોવાથી પરસ્પર અપ્રવર્ત એવા જે અન્વય વ્યતિરેકો, એકબીજામાં નહીં પ્રવર્તા એવા જે અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે. પર્યાય એક હોય એટલે બીજી પર્યાય એકબીજા મળે નહીં, વ્યતિરેક એટલે જુદી જુદી પર્યાયો થયા જ કરે, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એમ ભિન્ન 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 પર્યાયો થાય, એની વ્યતિરેક નામ જુદી જુદી પર્યાયો થાય. જેમ ગુણો એક સાથે રહે એમ પર્યાયો એક સાથે ન રહે. જ્ઞાન ગુણની પર્યાય એક હોય પછી એ વ્યય થાય ને બીજી પર્યાય, ત્રીજી પર્યાય, એમ વ્યતિરેક એટલે ભિન્ન ભિન્ન, એક છે તે બીજું નથી, બીજું છે તે ત્રીજું નથી, એમ વ્યતિરેક એટલે જુદાય, પર્યાયની જુદાય, જ્ઞાન ગુણની પર્યાય જુદી જુદી થયા જ કરે છે. એમ એકબીજામાં નહીં પ્રવર્તા એવા જે અન્વયના વ્યતિરેકો તે પર્યાયો છે, કે જેવો ચિદ વિવર્તનની ગ્રંથિઓ છે. આત્માના પરિણામ પરિણમનની ગ્રંથિઓ એટલે ગાંઠ છે. ગાંઠ એટલે પરિણામ, એક એક સમયનું પરિણામ થાય તેને ગ્રંથિ કહેવાય. જેમ દોરો સફેદ સળંગ હોય એ દ્રવ્ય છે, એનામાં સફેદપણું છે દોરામાં, એનો ગુણ છે. અને જે ગાંઠવાળો, એક ગાંઠ, બે ગાંઠ, ત્રણ ગાંઠ, ચાર ગાંઠ, એમાં ગાંઠ ફાળો, એની પર્યાય થઈ ગઈ. તો એક ગાંઠ છે તે બીજી ગાંઠ રૂપે નથી, જુદી જુદી છે, તેથી તેની વ્યતિરેક કહેવાય, જુદી જુદી ભિન્ન ભિન્ન. દોરો, દોરાનો ગુણ અને દોરાની પર્યાય, એની પર્યાય થઈ ગઈ. હવે એ રીતે ત્રિકાળિકને પણ એક કાળે કળી લેતો તે, એટલે ત્રિકાળિક આત્માને પણ, ત્રિકાળિક એટલે ત્રણેય કાળ રહેવાવાળો, ભૂત ભવિષ્યને વર્તમાન, જે એ રીતે ત્રિકાળિકને પણ જેમ દ્રવ્યગુણ પર્યાયને જાણી લીધા એમ એનો પોતાનો આત્મા ત્રણેય કાળ રહેનારો એકરૂપ જે છે, એક કાળે કળી લેતો, એક સમયમાં જાણી લેતો તે જીવ જ્યારે પોતાના દ્રવ્ય સ્વભાવને જાણવા જાય છે કે હું તો ત્રિકાળી અનાદિ અનંત એકરૂપ છું, એમ જ્યારે એનામાં જાણવા જાય છે ત્યારે શું થાય છે? હવે એક દ્રવ્યનું અવલંબન લે છે ત્યારે શું થાય છે કે જેમ મોતીઓને ઝૂલતા હારમાં સંક્ષેપવામાં આવે છે તેમ, ઝૂલતો હાર છે મોતીઓનો, એમાં મોતીઓ જે છે એને એક એક મોતી છે એમ વિચાર ન કરવો, પણ ઈ હારમાં એને અંતર્ગર્ભિત કરી દેવો કે મોતી ના દેખો, મોતીને પણ હાર રૂપે જુઓ. એમ મોતીઓને ઝૂલતા લટકતા હારમાં સંક્ષેપવામાં આવે છે, એટલે એ હાર પણ એ ગોઠવવામાં આવે છે. મોતી તરીકે ન જુઓ તમે, એને આખા હાર તરીકે જુઓ. તેમ દ્રષ્ટાંત, તેવી રીતે ચીજવિવર્તનોને એટલે જ્ઞાનની પર્યાયમાં જાણવું 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 થાય છે એને દ્રવ્યમાં મેળવી દો. દ્રવ્ય જે સ્વભાવ કયો ચેતન, એ ચેતનમાં તમે મેળવી દો. જેમ લટકતા હારમાં તમે મોતીને ગોઠવી દો, મેળવી દો, તમે જુદા મોતીને ન જુઓ, હારને જુઓ. જે હારને જોશો ત્યાં મોતી નહીં દેખાય, હાર દેખાશે. એમ તમારા આત્માને અંતર્મુખ થઈને તમે જે આત્માને જુઓ છો, એ આત્મામાં પર્યાયને અંદરમાં મેળવી દો, એટલે કે પર્યાયનું લક્ષ છોડી દો. એટલે કે ચીજ વિવર્તન જે પર્યાય છે એનું લક્ષ તમે છોડી દો. જેમ આમાં મોતીનું લક્ષ છોડશો તો હાર જણાશે, એમ આમાં તમે પર્યાયનું લક્ષ છોડી દો. ચીજ વિવર્તન એને ચેતનમાં મેળવી દો, એટલે કે ચેતનનું લક્ષ કરતા પર્યાયનું લક્ષ છૂટી જશે. ચેતનમાં જ સંક્ષેપીને, અંતર્ગર્ભિત કરીને, અંતર્ગત કરીને, એમાં જ ગોઠવીને મેળવીને. તથા વિશેષણ વિશેષપણાની વાસનાનું અંતર્ધાન થવાથી વિશેષણ વિશેષપણા ગુણ ગુણીનો ભેદ પણ કાઢી નાખો. વિશેષણ તે ગુણ છે અને વિશેષ્ય તે દ્રવ્ય છે. એટલે દ્રવ્યમાં ગુણ છે, એમ ઓલા દ્રવ્યમાં આત્મામાં પર્યાય છે એનું લક્ષ છોડી દો. એમ આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે એવા ભેદનું લક્ષ પણ છોડી દો. અભેદનું લક્ષ કરો, એમ હારનું લક્ષ કરો. મોતીનું લક્ષ છોડો અને મોતી સફેદ છે એનો પણ લક્ષ છોડી દો. હાર ઉપર નજર કરો. એમ એક રૂપ અભેદ, પછી દ્રવ્ય ગુણ અને પર્યાયનો ભેદ રહેતો નથી. અંતર્ધાન થવાથી જેમ ધોળાશને હારમાં અંતરહિત કરવામાં આવે છે, તેમ અંતરહિત એટલે ગુપ્ત, અદશ્ય, અલોપ, અંતર્ગર્ભિત, તેમ ચૈતન્યને એટલે પર્યાયને ચેતનમાં જ એટલે આત્મામાં જ અંતરહિત કરીને, અંતરહિત કરીને એટલે એમાં ગુપ્ત કરીને, અલોપ કરીને, પર્યાયને ન દેખો, ગુણને ન દેખો, ગુણભેદને ચેતનમાં જ અંતરહિત કરીને જેમ કેવળ હારને જાણવામાં આવે છે, તેમ પછી જેમ કેવળ માત્ર હાર જ જણાય છે, હારમાં દોરો જુદો, મોતી જુદા અને સફેદી જુદી, એમ કોઈ પણ પ્રકારના ત્રણ પ્રકારના ભેદરે ન જુઓ, કેવળ હારને જુઓ. એમ હાર છે એ દ્રવ્યગુણ પર્યાયનો બનેલો છે, એમ એમ આત્મા દ્રવ્યગુણ પર્યાયથી ભરેલો છે. કેવળ હારને જાણવામાં આવે છે, તેમ કેવળ આત્માને જાણતા, એકલા આત્માને જાણતા પરનું લક્ષ છૂટી ગયું બિલકુલ. તેની ઉત્તરોત્તર ક્ષણે એટલે સમય સમયવર્તી ક્ષણે જ્યારે ઉપયોગ આત્માની સન્મુખ થાય છે અને આત્માને જાણવા તરફ જાય છે, વળે છે, ત્યારે સમયે સમયે ઉત્તરોત્તર ક્ષણે સમયે સમયે કરતા કર્મ ક્રિયાનો વિભાગ આત્મા કરતા છે અને આત્માને જાણ્યો એવી જાણક પર્યાય પ્રગટ થઈ તે આત્માનું કર્મ છે એવો ભેદ કાઢી નાખો અને ક્રિયા પૂર્વ પર્યાયનો વ્યય ને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયો તેનું નામ ક્રિયા, એવા કરતા આત્મા, આત્માના પરિણામ જે આત્મા, આ આત્માને જાણ્યું, જે જ્ઞાને આત્માને જાણ્યું તે જ્ઞાનનો પર્યાય કર્મ અને પર્યાય ફરી તે ક્રિયા, એમ કરતા કર્મ અને ક્રિયા ત્રણેયનો ભેદ તમે દૂર કરો. આત્મા જ કરતા ને આત્મા જ કર્મ ને આત્મા જ ક્રિયારૂપ તમે લ્યો. આત્મા કરતા ને પર્યાય કર્મ એવો ભેદ કાઢી નાખો. એમ અનુભવના કાળે જો હું કરતા છું ને આ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એ મારું કર્મ છે તો અનુભવ નહીં થાય, તો ભેદ ઉપર જશે, ભેદ પડી જશે. હવે અભેદ પણ આત્માને જાણવો, દ્રવ્ય ગુણ અને પર્યાયથી અભેદ, દ્રવ્ય ગુણ અને પર્યાયથી આખો આત્મા અભેદને જાણો. હું જ આ છું બસ અભેદ. હવે આ જે છે એ દ્રષ્ટિપૂર્વક જ્ઞાનની વાત છે. દ્રષ્ટિના વિષયમાં તો એકલો ધ્રુવ જ છે, પણ ધ્રુવનું અવલંબન લીધું ત્યારે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત આખો પદાર્થ જાણવામાં આવ્યો, એ જ્ઞાનમાં જ્ઞેય થાય છે. ધ્યાનનું ધ્યેય તો આત્મા છે, ત્રિકાળી દ્રવ્ય, પણ એનું અવલંબન લેતા જે પરિણામ પ્રગટ થાય એ પરિણામ અને આત્મા એ બે જુદા નથી, એ એક જ છે. એનું નામ જ્ઞેય કહેવાય, સ્વજ્ઞેય. સ્વજ્ઞેય થયું દ્રવ્ય ગુણને પર્યાય સ્વજ્ઞેય થયું, અને એકલું દ્રવ્ય તે ધ્યેય, એકલું દ્રવ્ય તે ધ્યેય, પર્યાયથી રહિત ધ્રુવ, અને પર્યાયથી સહિત તે સ્વજ્ઞેય. જ્ઞેયમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે આવે, અને ધ્યેયમાં એકલું દ્રવ્ય આવે, પર્યાય ના આવે. પર્યાય લક્ષ કરવા જાય છે તો પર્યાય ને દ્રવ્ય, પર્યાય પણ આત્મા થઈ જાય. અનુભૂતિ કહો કે આત્મા કહો, શુદ્ધ નહીં કહો કે આત્મા કહો, સમ્યક દર્શન કહો કે આત્મા કહો, આત્મા થઈ જાય. પછી પર્યાય ન દેખાય, આત્મા પણ જણાય, એ પર્યાયનો ભેદ ન જણાય. કેમ કે પર્યાય પોતે આત્મારૂપ થાય છે, એટલે કે કથનચિત એમાં તાદાત્મ થાય છે. કથનચિત સર્વથા નહીં, સર્વથા નહીં, કથનચિત. ભેદ ન દેખાય તે અપેક્ષા અભેદ. ભેદ તો છે પણ ભેદ દેખાતો નથી, માટે અભેદ. કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય. અકર્તું તો શક્તિ અખંડ રીતિ ધરે. આત્મા તો અકર્તા જ છે ત્રિવી દ્રષ્ટિએ, પણ પર્યાયને એ જોવામાં આવે તો કર્તા કર્મ અને ક્રિયાનું અનન્ય પણ આત્મા, એ પણ આત્મા છે. અનુભવના કાળે, આ અનુભવનો કાળ કહે છે. ઉત્તરોત્તર ક્ષણે કર્તા કર્મ ક્રિયાનો વિભાગ એટલે કે ભેદ જુદાપણું ક્ષય પામતો જતો હોવાથી નિષ્ક્રિય ચિન્હ માત્ર ભાવને પામે છે. રાગથી રહિત એવો શુદ્ધ ઉપયોગમય આત્મા થઈ અને પોતાના આત્માનો આત્મા અનુભવ કરે છે, ત્યારે દ્રવ્ય ગુણને પર્યાય, કર્તા કર્મને ક્રિયા, ધ્યાતા ધ્યાનને ધ્યેય, જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય, એવા કોઈ પણ પ્રકારનો ભેદ રહેતો નથી. બસ માત્ર અનુભવ રહી જાય છે, ડૂબકી મારે છે. અને એ રીતે મણીની જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપણે પ્રવર્તે છે, એવા તે ચિન્ માત્ર ભાવને પામેલા, જ્ઞાન માત્ર ભાવને પામેલા જીવને મોહ અંધકાર નિરાશ્રયપણાને લીધે અવશ્ય મેવ પ્રલય પામે છે, મોહનો નાશ પામે છે. કેમ કે મોહ ક્યાં સુધી હતો કે આત્માને ભૂલીને આત્મા પરપદાર્થ ઉપલક્ષ કરતો હતો, પરપદાર્થને પોતાનો માનતો હતો, ત્યાં સુધી મોહ હતો. હવે પરપદાર્થનું લક્ષ છોડીને આત્મા આત્માના લક્ષમાં જાય છે, આત્મા આત્માનું શરણ લઈને અનુભવ કરે છે, ત્યારે અનુભવના કાળમાં એકલો આત્મા જ જણાણો, તો એકલો આત્માને જાણતા એનો જે મોહ હતો એ નાશ પામી ગયો, મોહનો નાશ પામ્યો. જો આમ છે તો મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો છે, મારા હાથમાં આવી ગયો ઉપાય, કે આ રીતે મોહનો નાશ થશે જ, મારા હાથમાં ઉપાય આવી ગયો છે. હવે એનો જયારે હું અમલ કરું તો મોહ નાશ પામશે, મારા હાથમાં ઉપાય આવી ગયો. અત્યાર સુધી મોહના નાશનો ઉપાય મારા હાથમાં નહોતો આવ્યો, આજે મારા હાથમાં આવી ગયો. સોનું બનાવવાની વિધિ મારા હાથમાં આવી ગઈ, ઉપાય હાથમાં આવી ગયો. ભલે સોનું બનાવતા કલાક બે કલાક વાર લાગે, પણ મારા હાથમાં ઉપાય આવી ગયો, એટલે હમણાં જ હું હવે બનાવી લઈશ પ્રમાદ છોડીને. એમ કે પણ પ્રયોગ કરશે ને, એટલે એનો ઉપયોગ આત્મા તરફ વયો જશે. મારામાં રાગ થાય છે ને દ્વેષ થાય તો ભૂલી જાઓ, મારામાં જ્ઞાન થાય છે, અને ઈ જ્ઞાન પણ જ્ઞાયક જણાય એવું જ્ઞાન થઈ રહ્યું છે. બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, એ સ્વીકાર નથી કરતો. ઘણી જગ્યાએ લીધું છે ઈ કે બધાને આત્મા જણાય છે. આવી વાત સમયસારમાં એક જ જગ્યાએ છે, બીજી જગ્યાએ આવી ખુલ્લી વાત નથી કરી, સ્પષ્ટ વાત 17મી-18મી ગાથામાં, કે ખરેખર તો આ બાળગોપાળ સૌને અને સદાકાળ ત્રણે કાળ ઊંઘમાં પણ ખાતા પીતા પણ સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નાના મોટા બધાને નિગોદના જીવને પણ જાણનારો જણાઈ રહ્યો છે. પણ આ જાણનારો તે હું એ લક્ષ નથી જતું, અને જે જ્ઞેય જણાય છે પર એ મને જણાય છે, એટલે ભીત જણાય છે એટલે એને નકાર કર્યો કે મારો આત્મા નથી જણાતો. રોકાઈ ગયો કે નહીં? મને ભીત જણાય છે તો એને એને નિષેધ કર્યો કે મારો આત્મા નથી જણાતો. નકર એને શું કરવું જોઈએ કે મને તો મારું જ્ઞાન જણાય છે, ભીત નહીં તો અંદરમાં આવી શકે, પણ મને ભીત જણાય છે એમ કર્યા કરે તો એ તો ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય અને મોહ ઉત્પન્ન થયા વિના રહીએ નહીં. આત્માને જાણ્યા વિના પરને જાણે તો મોહ થાય, આત્માને જાણતા પરને જાણે તો મોહ ન થાય. આત્માને જાણ્યા પછી પર જણાય તો વ્યવહાર કહેવાય, તો મોહ ઉત્પન્ન થાય. હું તો આ છું અને પછી તમે રાજેશ તમારા જ્ઞાનમાં જણાય તો રાજેશ મારો છે એમને આવે. મારું તો જ્ઞાન છે, કેમ કે તમે તો જ્ઞાનને ગ્રહણ કરી લીધું. તમે તમારી દ્રષ્ટિમાં જ્ઞાયકને ગ્રહણ કર્યો કે હું તો જ્ઞાયક છું, જ્ઞાયક તે મારું તત્વ છે, જ્ઞાન તે મારું તત્વ છે, અને પછી ભલે રાજેશ જણાય, પણ રાજેશ મારો છે એમ એને મોહ નહીં થાય. રાજેશમાં આત્માને જાણતા રાજેશ તો જણાશે પણ મોહ નહીં થાય. પણ તમે તમારો ઉપયોગ સ્વરૂપમાં ટકતો નથી, સમ્યક દર્શન તો થયું ટકાતું નથી, એટલે રાજેશ પ્રત્યે રાગ થશે. એ રાગ અસ્થિરતાનો, મોહ વિનાનો. મારું માનતો તો એ છૂટી જાય. બસ રાગ એ ચારિત્રનો દોષ, થોડો દોષ લાગે છે ગ્રહસ્થિને, સમજી ગયા? રાગ જો છૂટી જાય, જો મોહ છૂટ્યો એમ જો રાગ છૂટી જાય તો તમે કેવડી થઈ જાઓ. જો હા પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય તો વિતરાગ દશા પ્રગટ થતી નથી સાધકને, મોહ જાય છે, અસ્થિરતાનો રાગ રહી જાય છે સાધકને, હજી ટકાતું નથી સ્વરૂપમાં, લીન ન થવાય ને એટલે રાગ રહી જાય. એ ચારિત્રનો દોષ છે, છે તો દોષ જ. બસ આપણે મુખ્ય દોષ ટળે એનો ઉપાય ગુરુદેવે બતાવ્યો છે કે જો મોહ ગયો તો રાગ તો લંગડો થઈ ગયો. ઝાડ છે વાવાઝોડામાંથી ઉખડી ગયું અને મૂળિયું ઉખડી ગયું, પછી પાંદડા તો લીલાછમ દેખાય છે અને 50 ઇંચ પાણી પડે તોય એ સમયે સમયે પાંદડા સુકાય છે, કેમ કે ઓલો પ્રવાહ આવતો હતો પાણીનો અંદરમાંથી પાંદડાને, એ તો વયો ગયો. એમ મોહ વયો ગયો, નાશ પામી ગયો, પછી થોડો ખાવું પીવું કમાવું રળવું એવા બધા રાગ થાય, પાપના રાગ, પછી ભગવાનની પૂજા કરવી, સ્વાધ્યાય કરવો, ચિંતવન, એ પુણ્યરાગ થાય ખરા બધા ભાવો, પણ એનાથી જુદો હું છું, એમાં એકતા ન થાય, એને અસ્થિરતા કહેવાય. ભાવાર્થ, અરહંત ભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે. જુઓ સમાન એમ લખે છે, એના જેવો જ હું છું નિશ્ચયથી. વ્યવહારે ફેર છે, એ વ્યવહાર અભૂતાર છે, એ વ્યવહારને યાદ ન કરવું તો નહીં મળે. નિશ્ચયને લેવો તો મળતો આવે એમ. વળી અરહંત ભગવાન મોહ રાગ દ્વેષ રહીત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે, તેથી જો જીવ દ્રવ્યગુણ પર્યાયપણે તે અરહંત ભગવાનના સ્વરૂપને મન વળે પ્રથમ સમજી લે તો આ જે આત્મા આત્મા એવો એકરૂપ કથનચિત સદશ ત્રિકાળિક પ્રવાહ તે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે, અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી વ્યતિરેકો તે પર્યાયો છે, એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય ગુણને પર્યાયપણે તેને મન વળે ખ્યાલમાં આવે છે, એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વળે ખ્યાલમાં લઈને પછી જેમ મોતીઓને તથા ધોળાશને હારમાં જ અંતર્ગર્ભિત કરીને કેવળ હારને જાણવામાં આવે છે, તેમ આત્મ પર્યાયોને અને ચૈતન્ય ગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતા પરિણામી પરિણામ પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્ન માત્ર ભાવને પામે છે, એટલે રાગથી રહિત ક્રિયા વિનાનો નિષ્ક્રિય. નિષ્ક્રિય એટલે રાગની ક્રિયાથી રહિત, નિષ્ક્રિય એટલે અહીં પરિણામ લેવું. નિષ્ક્રિય દ્રવ્ય તો છે પણ ક્રિયાથી રહિત, રાગની ક્રિયાથી રહિત થયો, વિતરાગ ભાવ પ્રગટ થયો, માટે નિષ્ક્રિય ચિન્ન માત્ર ભાવને પામે છે, સમ્યક દર્શનને પ્રાપ્ત થાય છે, અને તેથી મોહ દર્શન મોહ નિરાશ્રય થયો તો કો વિનાશ પામે છે. મોહને આશ્રય નર્યો પરનો, પરનો આશ્રય ન રહ્યો, સ્વનો આશ્રયમાં આવી ગયો આત્મા, તો પોતાનો આશ્રય જયારે લે છે ત્યારે મોહનો નાશ થાય, મોહ ઉત્પન્ન ન થાય. પર જણાય ને તો પર મારું થાય ને, દેહ જણાય તો દેહમાં મમતા થાય, પણ દેહ જણાતો જ નથી. જયારે ઉપયોગ અંદરમાં જાય અને તમે ભગવાનના દર્શન કરવા ગયા અંદરમાં, તો દેહ જણાતો નથી પણ પર જણાતો નથી, પછી પર મારું એવો મોહ ઉત્પન્ન થાય. નિરાશ્રય એટલે આશ્રય છૂટી ગયો પરનો, સ્વાશ્રિત આવી ગયો, મોહનો નાશ થઈ જાય. દર્શન મોહ એટલે મિથ્યાત્વનો નાશ થાય છે. આ મિથ્યાત્વના નાશના ઉપાયની ગાથા છે, જે ગુરુદેવનો 45 વર્ષથી બોધ છે કે તમે મિથ્યાત્વ દુશ્મન, એના જેવો કોઈ દુશ્મન નથી. જગત આખું દુઃખી થઈ રહ્યું છે એ મિથ્યા મોહથી દુઃખી. મોહ ગયો, મિથ્યાત્વ ગયો, પછી એ સુખની શરૂઆત થાય છે અને અલ્પકાળમાં એનો મોક્ષ થાય છે. પછી રાગાદી થોડા એક બે પાંચ ભાવ કોઈને હોય તો એટલા પૂરતું અસ્થિરતાનો રાગ આવે, સ્વરૂપમાં ટકાય નહીં, ટકવાનો પ્રયત્ન કરે છે, છતાં બળાત્કાર પણ કરતો નથી અને પ્રમાદે કરતો નથી, હઠથી નહીં અને પ્રમાદે નહીં. સહજ જે સ્થિતિ છે એ સ્થિતિમાં જાણતો, આત્માને જાણતો ટળતો જાય છે. બસ બહુ ઊંચી ગાથા 80 નંબરની ગાથા છે.
સમજાય જાય, સમજાય જાય. આ તો મેં એવા ને ત્યાંથી આ ઉત્પાદ બે ધ્રુવ નું બીજા બે પ્રશ્ન લખ્યા તો મને છે ને આડીવડી થઈ ગઈ છે.
અવકલ કરવો ના, એ તમે ગોતી કાઢજો, આપણે લઈ લેશું. હા, ત્યારે છઠ્ઠું, સ્વભાવની વાત સાંભળતા સોસરવટ કાળજે ઘા પડી જાય. સ્વભાવ શબ્દ સાંભળતા શરીરની સોસરવટ કાળજામાં ઉતરી જાય, રૂવાંટે રૂવાંટા ખડા થઈ જાય, એટલું હૃદયમાં થાય અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે, સુખ ન લાગે, લીધે જ છૂટકો યથાર્થ ભૂમિકામાં આવવું હોય છે. જેને એ ભૂમિકામાં આવી ગયો અને સમ્યક દર્શન થવાનો જેને કાળ પાકી જાય છે, એ સમ્યક દર્શન પૂર્વે જીવની હાલત શું હોય છે? સમ્યક દર્શન પ્રગટ થયું નથી, પણ સમ્યક દર્શન પ્રગટ થવા પહેલા એ જીવની હાલત શું હોય છે કે એને ક્યાંય ચેન પડતું નથી, ખટકડિયા કરે છે કે મારા શુદ્ધાત્માની પ્રાપ્તિ મને નથી થઈ, ત્યાં સુધી કાંઈ નથી. એને કોઈ પાંચ ઇન્દ્રિયના વિષયમાંથી કોઈ વિષયમાં એને અધિકતા લાગતી નથી, કેમ કે મારે જોઈએ છીએ એ મળતો નથી, આ મારો વિષય નથી. પાંચ ઇન્દ્રિયના વિષયમાં મારું જોડાણ થાય છે પણ એ મારું કર્તવ્ય નથી, એમાં એને રૂચિ એની ને ખટકે, મને મારી વસ્તુ મળતી નથી એમ ખટક્રિયા કરે. અને જ્યાં આત્માના સ્વભાવની વાત આવે ત્યાં એ સોસરવટ ઘા લાગે. એટલે કોઈ વખતે ક્યાંક પણ સ્વભાવની વાત જો આવે તો એને અંદરમાં સોસરું ઉતરી જાય કે આ આવું મારું સ્વરૂપ છે. બસ એને અંદરમાંથી આહ થાય, અંદરમાંથી એને ચિત્તની પ્રસન્નતા આવે, અંદરમાંથી એને રૂવાણા ઉભા થાય, અંદરમાંથી એટલી પ્રમોદ આવે, એટલી ચિત્તની પ્રસન્નતા આવી જાય. સાંભળતા પોતાના સ્વભાવની વાત જયારે સાંભળે ત્યારે એને બહુ ચિત્તની પ્રસન્નતા આવે, આહા આ વાત મેં કોઈ દી સાંભળી નહોતી, આ વાત મેં મારા સ્વરૂપની સાંભળી, આવો હું છું એ મને ખબર જ નહોતી. એમ એને સ્વભાવની વાત આવડતા એનું વલણ સ્વભાવ તરફ થઈ જાય એકદમ. પછી નવમું, આવી એક પૂર્વ ભૂમિકા સમ્યક દર્શન થવા પહેલા પૂર્વ ભૂમિકા હોય છે એમ એનું કહ્યું. સેજે આવી જાય એમ પુરુષાર્થ કરવાની કળ સૂજી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય. કે શુદ્ધ આત્મામાં કેવી રીતે ઠરવું, એવો જે પુરુષાર્થ એની કળ સૂજી જાય કે આમ જવાય ને આમ થવાય, તો માર્ગની મૂંઝવણ મટી જાય, તો મોક્ષ માર્ગ એને પ્રાપ્ત થવો સહજ થઈ જાય, સરળ સુગમ થાય. પછી કળે કમાય, ધન ધનને કમાવે, ધન રડે તો ઢગલા થાય, તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ કે સ્વભાવની સન્મુખ થતાં જ આનંદ આવે છે, એવી જો કળ હાથમાં આવી ગઈ એટલે કોઈ વાર તો અંતરમાં ઢગલાના ઢગલા થઈ જાય અને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે. કોઈ વાર તો ઉપયોગ અંદરમાં જાય તો આંદરનો ઢગલાને ઢગલા ઉછાળા આવે અને કોઈ વખતે જેમ હોય એમ રહી જાય. બે પ્રકારની સ્થિતિ, ઉપયોગ બહાર હોય તો જેમ છે એમ આનંદ રહીએ, અને જો ઉપયોગ અંદરમાં વયો ગયો તો એકદમ ઉભરો આવે ભરતી, જેમ સમુદ્રમાં ભરતી આવે મોજાની અને પછી ઓટ આવી જાય, એમ સવિકલ્પ દશામાં ઓટ આવે, નિર્વિકલ્પ ધ્યાનમાં પછી ભરતી આવે, અનુભવ નિશ્ચિત છે. બસ, અને પછી પરનું જાણવું છોડી અને જાણનારને જાણો. બસ,
એમ ખ્યાલ આવે કે અંતરનો પુરુષાર્થ થાય એ જ સાચો, પણ આ જયારે તમે વાત કરી ત્યારે મેં ખ્યાલ આવ્યો કે આમાં જે બેન કહે છે ને એ આ જ પુરુષાર્થની કળ થઈ.
આત્માના સ્વભાવ તરફ જતા અનુભવ થયો તો હવે એને કળ હાથમાં આવી ગઈ, વારંવાર ઉપયોગ પોતાના સ્વભાવની સન્મુખ લઈ અને એમાં ઠરવાનો પ્રયત્ન ચાલુ છે એનો. તો જયારે ઠરે ત્યારે ભરતી આનંદની આવે છે અને પછી સવિકલ્પમાં આવે તો આનંદ જેટલો છે એટલો છે, ભરતી નથી આવતી, એટલા પૂરતો. એ પછી ચારિત્રની અપેક્ષાઓ છે, પછી ચારિત્રની અપેક્ષા છે. બીજી વાર ઠરવું ને વારંવાર ઠેર્યા કરવું, વારંવાર લીન થવું એ ચારિત્ર છે. એક વાર લીન થઈને મોહનો નાશ કરવો તે સમ્યક દર્શન છે. એક જ વખત લીન થાવ તો મોહનો નાશ થઈ જાય, પછી ફરી ફરીને તમે સ્વરૂપમાં લીન થતા જાઓ તો એ ચારિત્ર વધે, સમ્યક દર્શન ન વધે. સમ્યક દર્શન તો પ્રગટ થયું, તે થયું, શ્રદ્ધામાં આવી ગયો કે હું નાયક આત્મા છો કરતા. બસ, કળમાં આ બે ભૂલ છે, એક પર પદાર્થનું કરતા છું ને પર પદાર્થનું જાણતા જાણનાર, એ બે ભૂલ છે. ત્યાં સુધી ઉપયોગ બહાર રહીએ. હવે પર પદાર્થનો કરતા નથી ને પર પદાર્થનું જ્ઞાતા નથી, એમાં જગતના પદાર્થ આવી જાય અને પરિણામ પણ પર પદાર્થમાં છે. નવે તત્વોને ભગવાને પરદ્રવ્ય કયા, પોતામાં પરિણામ થાય એને પરદ્રવ્ય. એટલે હું પરદ્રવ્યનો કરતા નથી અને પરદ્રવ્યનો જ્ઞાતા નથી, હું તો જ્ઞાયકનો જ્ઞાતા છું. એમ વારંવાર જ્ઞાયકનો જ જ્ઞાતા છું, મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે, મારા જ્ઞાનમાં આત્મા જણાય છે, મારા જ્ઞાનમાં હું જ જણાવું છું, મારા જ્ઞાનમાં બીજું કઈ જણાતું જ નથી, મને તો મારું જ્ઞાન જ જણાય છે, મારો શુદ્ધ આત્મા જણાય છે, મારો જ્ઞાયક દેવ જણાય છે, મારો ચૈતન્ય આત્મા મને જણાય છે મારા જ્ઞાનમાં. એમ વારંવાર વારંવાર પ્રેક્ટિસ કરવાથી એક સમય એવો આવી જાય કે ખરેખર એમાં આત્મા જણાઈ જાય. જયારે જણાઈ જાય ખરેખર, ઓલો વિચારમાં હતું, પછી વિચાર છૂટી જાય, માનસિક વિચાર છૂટી જાય, પ્રત્યક્ષ અનુભવ થાય, ત્યારે આત્મા ખરેખર જણાયો કહેવાય, આનંદ આવે ત્યારે. આનંદ લક્ષણ છે એનું, અનુભૂતિનું લક્ષણ આનંદ છે. અનુભવ થયો એ કેમ જણાય, કે આનંદ આવે તો જણાય.